તારીખ 13-10-1988, શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર, બોલ નંબર 30, 31 અને 32 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 18.
સમસ્ત લય અને ન્યાયના પડખાઓને સમજાય પ્રયોજનની કોઈ પણ નહીં હોય, સમસ્ત નહીંમાંથી કોઈ પણ નહીં કે કોઈ પણ ન્યાયનો પડખો હોય, પણ આત્મહિત પ્રયોજન છે, એ આત્મહિત છે. આમાંથી આત્મહિત કેવી રીતે થાય એની મુખ્યતા સાથે લય અને ન્યાય સમજણ અનુસાર અંદરમાં અંતર ગવેષણા ચાલતી હતી, શોધ ચાલતી હતી, અવલોકન ચાલતું હતું. પ્રયોજનની મુખ્યતા રહે અને અંદર અવલોકન ચાલે તો દર્શન અને કેવી પદ્ધતિ ન હોય અને નયને ન્યાયને સમજવા માટે સૌક્ષમ લાગુ કરે, પણ આ પદ્ધતિ ન હોય, પ્રયોજનની મુખ્યતા વાળી પદ્ધતિ ન હોય તો પ્રયોજન ગમ થઈ જશે. પ્રયોજન નષ્ટ થાય, કા પ્રયોજન ગૌણ થાય. ત્યાં પ્રયોજન ગૌણ થશે. પ્રયોજન ગૌણ થાય, પ્રયોજનને ગૌણ રાખીને પણ શાસ્ત્ર સ્વાધ્યાય કરે તો દર્શન નો વધે, ઘટે નહીં. પણ સામાન્યપણે શાસ્ત્ર સ્વાધ્યાય તો દર્શન નું ઘટવાનું મૂકે છે. પણ આ શરત છે એની અંદર કે પ્રયોજનની મુખ્યતા રહેવી જોઈએ. જો પ્રયોજનની મુખ્યતા ન રહે તો દર્શન અવશ્ય વધે. એવી દર્શનો સાથે શાસ્ત્ર સ્વાધ્યાયની કાર્ય પદ્ધતિ આ એક નિયમનો પ્રકાર છે. આ નિયમથી થવા જોઈએ. કે બાર ભાવના આવે, બાર ભાવનામાં ગમે તે ભાવના હોય, મૂળી બાર માંથી તો એક આત્માશ્રય કેમ થાય, બધામાંથી એક જ વાત તારા ગણે છે અથવા એક જ પ્રયોજન મુખ્ય કરવાનું છે. એટલે કેવા બાર પ્રકારની ભાવના, એટલા માટે એને એક વિશેષ જરૂરી છે. અધ્યાત્મની જનની છે. અધ્યાત્મ એટલે આત્મા આશ્રય કરવો. બધા પ્રકારના વિચારમાંથી આત્માનો આશ્રય કરવો આ વસ્તુ મુખ્ય આધાર. પહેલી જ નિત્ય ભાવના તો એમાં બધા સંયોગો અનિત્ય છે. શરીર થી માંડીને જેટલા સંયોગો છે તે અનિત્ય છે. એટલા અનિત્યતા ઉપર જવું નથી. અનિત્ય ભાવનામાં પોતાની નિત્યતાને ચિંતવીને, નિત્યતાને મુખ્ય કરીને અનિત્યતા ઉપરની જે કિંમત છે એ ઉડાડવી. અનિત્યને નિત્ય માનીને વ્યક્તિ ગયો છે એ ભૂલ છોડવે છે. અનિત્ય 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 કહીને શું કરવું છે? આ અનિત્ય છે, શરીર અનિત્ય છે, સંયોગ અનિત્ય છે, કુટુંબ પરિવાર અનિત્ય છે, પૈસા વગેરેની સંપત્તિ અનિત્ય છે, બધું અનિત્ય 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 લીધું. અનિત્ય કહેવાનું કારણ શું છે? કે ત્યાં નિત્યતા થઈ ગઈ છે એ ભૂલ થઈ છે, એ ભૂલ છોડાવી છે. અને જે નિત્ય સ્વરૂપ છે એની ભાવના કરાવી છે. બે વાત છે. અસ્થિ અને નાસ્તિ બે પડખા છે. તો અનિત્યતાનું પડખું છે એ નાસ્તિનું છે, નિત્યતાનું પડખું છે એ અસ્થિનું છે. એક પડખાની વાત એકાંતે નથી, બીજા પડખાની વાત નિત્ય સ્વરૂપની મુખ્ય રાખીને બાકીની વાતને સાથે સાથે લેવાની છે. એને પોષણ માટે અસ્થિના પડખાને પોષણ માટે નાસ્તિનો ન્યાય છે. ન્યાય તો અનેક પ્રકારે આવે. નાસ્તિનો ન્યાય હોવા છતાં અસ્થિના પડખાને જો પોષણ ન આપે તો એ વાત તો અન્ય મતમાં કરે છે કે શરીર અનિત્ય છે, શરીર છે તો એને અગ્નિ સંસ્કાર કરવા પડે છે, ફલાણું છે, ઢકેલું છે, આમ છે, તેમ છે, જે નશ્વર છે. પણ નિત્યતાનો ત્યાં અવલંબન લેવાની વાત ક્યાંય નથી આવતી. એટલે અહીંયા બંને વાત સાથે પ્રયોજનની મુખ્યતાપૂર્વક એ વાત લીધી છે. અને દર્શનનું શક્તિ તોડવાનું કારણ થાય છે. પ્રયોજન ગૌણ થાય તો દર્શનની શક્તિ વધે છે. અને જ્યારે પ્રયોજન ગૌણ થાય છે ત્યારે પોતે એ વિષયની વાસ્તવિકતાથી પણ દૂર જાય છે. મનનો વિષય બની જાય છે ત્યારે આત્માનો વિષય બનવો જોઈએ. ન્યાય ન્યાયની અનેક પ્રકારે વાત આવે તો સારી વાત લાગે છે, પણ એક મનોરંજનનો એ વિષય ન થવો જોઈએ, એ આત્માની વાત થવી જોઈએ. જો પ્રયોજન ગુણ થાય તો એમાં મનોરંજન થઈ જાય, પ્રયોજન મુખ્ય થાય તો આત્મા ને માલ છે. પછી તો ઘણો દૂર ચાલ્યો જાય છે, એક પગથિયું છૂટે એટલે પછી તો પ્રકારે બીજા દોષ પણ ઉત્પન્ન થઈ આવે છે. પ્રયોજન સાથે ને સાથે જ રહે, પ્રયોજન છૂટે
નહીં.
પેલું ધ્યેય છૂટી ગયું એટલે પછી મનોરંજન નું કે ગમે તે પ્રકારે ધ્યેય થઈ જાય છે. પછી તો ધ્યેય થવામાં માન નું ધ્યેય થઈ જાય, કોઈને લોભ નું ધ્યેય થઈ જાય, કોઈ ને કોઈ પ્રકાર પછી તો અનેક દોષ ના પ્રકાર ઉપજે છે. હું યથાર્થતામાંથી ખસ્યો, યથાર્થતામાં આવ્યો પછી કેટલી ભૂલ થાય એનો કઈ મેળ નથી. એને પોતાને ખ્યાલ પણ ના આવે આમાં કેટલી ભૂલ, એને પોતાને પકડી શકે. જગત ના કોઈ પદાર્થ માં ઊંડે ઊંડે સુખ ની કલ્પના, એટલે કે સુખ બુદ્ધિ રહી જવાથી બાહ્ય પદાર્થ ની મહત્તા રહે છે, તેથી દર્શન મો વૃદ્ધિ પામે છે. આ પણ પોતાના અવલોકન થી નક્કી કરવાનો વિષય છે. ઉદય ની અંદર કોઈ ને કોઈ પદાર્થ માં સુખ ની બુદ્ધિ રહી જવી, સુખ લાગવું, સુખ બુદ્ધિ થી સુખ લાગવું, એટલે એ પદાર્થ ની મહત્તા ઘટશે નહીં. એ પદાર્થ ની મહત્તા ઘટશે નહીં એટલે પોતાના આત્મા ની મહત્તા આવશે નહીં. આ સિદ્ધ સીધી વાત છે, એટલે દર્શન મોહ ની વૃદ્ધિ નું કારણ છે. અથવા એ દર્શન મોના વ્યામોથી જ એમ થાય છે. કોઈ પણ પરપદાર્થમાં પોતાનું સુખ નહીં હોવા છતાં સુખ બુદ્ધિ થવી એ વ્યામોનું જ કારણ છે. એમાં સુખ ભાષે છે એ દર્શન મોહ વ્યામોથી જ ભાષે છે. બાકી તો છે નહીં ત્યાં. આત્માનું સુખ આત્મામાં છે ને, આત્માથી બહાર આત્માનું કોઈ સુખ છે નહીં. એવું જે જ્ઞાન છે એ જ્ઞાન આત્માનું સુખ આત્મામાં છે અને કોઈ પદાર્થમાં મારું સુખ નથી, એવું જે જ્ઞાન, એ જ્ઞાન છે એ મોહને તોડે છે. જ્ઞાન જ મોહને નાશ કરવાનું એકમાત્ર કારણ છે કે એમાં સુખ છે કે નહીં. જો એમાં સુખ જોવે છે જ્ઞાન તો એ ભ્રાંતિ, ભ્રાંતિ એક જ્ઞાન છે. અને સુખ નથી ને નથી છે તો એ તો વાસ્તવિક જ્ઞાન થઈ ગયું. એટલે ભ્રાંતિગત જ્ઞાન ની અંદર એને સુખ નથી છતાં સુખ લાગે છે કે દેખાય છે, તો એમાંથી દર્શન માં વધી જાય છે. અથવા એ વ્યામો સહિત ની જ પ્રવૃત્તિ છે. પરંતુ હવે અહીંયા આત્માર્થી ને લેવું છે. આત્માર્થીને તો જગત ઇષ્ટની આત્મથી એ સિદ્ધાંતના ગ્રહણથી જગત પ્રત્યે ઉદાસીનતા રહે છે. આનો એક બહુ સરસ વચન આવ્યું છે શ્રીમદજીનું. બીજા શાસ્ત્રોમાં પણ, મૂળ શાસ્ત્રોમાં પણ એ વાત છે. કાર્તિકેયનો પ્રક્ષા વગેરે લીધો છે કે આખું જગત સોનાનું થાય તો તૃણવત છે. આખું જગત સોનાનું થાય તો અમારે માટે તૃણવત છે. જેમ એક તણખલાની કોઈ કિંમત નથી એમ અમને જગતના કોઈ સંયોગોની કિંમત નથી. ચાહે અનુકૂળતાના ગંધ ખડકાઈ જાવ, અમારે શું કામ છે, અમારે એની જરૂર શું છે. જેને જરૂર નથી એને જરૂર વગરની ચીજનું મૂલ્ય શું,
જેને જેની જરૂર નથી એને જરૂર વગરની ચીજની શું કિંમત? માણસ બાર કે છે ને કે તમે ભલે ગમે તેવા શ્રીમંત બહુ મોટા માણસ હો, પણ અમારે કોઈ અપેક્ષા નથી તમારી, પછી અમારે શું જે હોય તે તમે તમારે ત્યાં અમે અમારે ત્યાં એમ કરે છે કે નહીં? એમ આખું જગત સોનાનું થાય, લોકો શું ચર્ચા કરે છે, આ માણસ પાસે આટલી સંપત્તિ છે, આ માણસ પાસે આટલી સંપત્તિ છે, ફલાણાને ત્યાં દરોડો પડ્યો તો આટલા કરોડ પકડાણા, કેટલા બધા ભેગા કર્યા એને, પોતાને કઈ લેવા દેવા હોય નહીં, પણ છતાં બીજાને બીજાના ની સંપત્તિમાં પોતે રસ લે, રસ પડે છે, કેટલું બધું, હા કેટલું બધું, આટલું તો જવેરાત પકડાણું, આટલું તો ફલાણું હતું, આટલું તો આ હતું, આટલું તો આ હતું, એની અમે એક આત્માર્થી બહુ સરસ આખા બધા બધી વિચારણાનો એક ટોટલ મારીને પોટપો બાંધીને મૂકી દીધું કે આખું જગત હોનાનું થાય ને, મારે હું લેવા દેવું, હું હવે આ જગત થી છૂટો પડીને મોક્ષમાં જવા માંગુ છું, બરાબર છે, એ શું પોતાનું કે આખા સંસારથી છૂટીને મુક્તિમાં જવું તો ધ્યેય છે, જેને આખું જગત સોનાનું થાય તો તણખલાને તોલે છે એને એટલી અસંગ વૃત્તિ જન્મે છે, બસ હું અસંગપણે મારામાં રહીને હું ડૂબી જાઉં, મારામાં મારામાં જે અનંત આનંદ ને અનંત જ્ઞાન ને એ બધું ભર્યું છે એમાં હું ડૂબી ડૂબી જાઉં, એમાં ડૂબેલો જ હું રહું, મારમાં કોઈના સંગનું શું કારણ છે, જગતનું શું કારણ છે, એનું જે થવાનું હોય તે થાય, મારે કઈ આખું જગત સોનાનું થાય તો મારે કઈ એની સાથે લેવા દેવા એમ એ ઉદાસીનતાનું કારણ થાય છે, પણ ઉદાસીનતા ક્યારે આવે કે એની કિંમત ઉડી જાય ત્યારે, કિંમત ન ઉડે તો આત્માની કિંમત આનંદ સ્વભાવની કિંમત આવવી મુશ્કેલ છે. પોતાનું સ્વરૂપ છે એ પરમાનંદ નું ધામ છે, અનંત આનંદ નું ધામ જે છે એની મહત્તા એની કિંમત આગળ જગતની કિંમત ઉડી જતી જોઈએ. એટલે એ વાત આનંદ ની સાથે આમાં લીધી છે, એ સિદ્ધાંત ના ગ્રહણ થી સમસ્ત જગત પ્રત્યે ઉદાસીનતા રહે છે, એ સિદ્ધાંત ના ગ્રહણ થી એટલે કે આખું જગત નું મૂલ્ય ઉડાડવાથી જગત પ્રત્યે પછી કોઈ અપેક્ષા બુદ્ધિ નથી રહેતી પણ ઉદાસીનતા રહે છે, તેમજ આત્મિક આનંદ ની ભાવના પૂર્વક ત્યાં જીતેન્દ્રિય પણ આનંદ ની ભાવના પૂર્વક, આમ તો લોકો ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કરે ત્યારે એને એમ કે આ જીતેન્દ્રિય છે, હું આને ત્યાગ કર્યો એમ નહી, આત્મિક આનંદ ની ભાવના પૂર્વક આ અસ્થિ સાથે ની નાસ્તી છે. જો એમ છે કે જીવને આનંદ થી તૃપ્તિ છે, નિજ આનંદ થી સ્વરૂપાનંદ થી તૃપ્તિ, અને એ તૃપ્તિ ઉત્પન્ન થયા વિના એને જગતમાંથી જે આનંદ લેવો છે એની અતૃપ્તિ કોઈ રીતે મટે એવી નથી, જગતના વિષયો પ્રાપ્ત થાય તો મટે એમ નથી અને ન મળે તો મટે એમ નથી, મળે તો મટે એમ નથી, આ પરિસ્થિતિ છે, જે ઉલટાની વધતી જાય આ પરિસ્થિતિ છે. એટલે એ એક જ આત્મિક આનંદ છે, એક જ એને પરિતૃપ્તિનું કારણ છે, જગતના વિષય પ્રત્યે ઉદાસીનતા રહે અને આત્મિક આનંદ ને ભાવના પૂર્વક જીતેન્દ્રિય પણ થાય, એટલે કે એને પોતાના પરિણામમાં દીનતા, પર પદાર્થને સુખ બુદ્ધિને કારણે ઉત્પન્ન થતી જે દીનતા, એ દીનતા એને ઉત્પન્ન થાય. અને એ પરિસ્થિતિમાં તેને બાહ્ય વિષયોની મહત્તા આવતી નથી, તેમાં સુખાભાસ પણ થતો નથી. બાહ્ય વિષયોની મહત્તા આવતી નથી કેમ કે એ કોઈ સુખનું કારણ કે મહત્તાનું કારણ લાગતા નથી. ઉલટાનું જે લોકો એની મહત્તા કરે છે એને એ જીવોની મૂર્ખતા દેખાય છે. આ મહત્તા કરવા જેવું કઈ નથી, એને મહત્તા કરે છે અને મહત્તા કરીને પોતાના આત્માને નુકસાન કરે છે, માટે એની મૂર્ખતા છે. એ રીતે એની મૂર્ખતા છે. તેમાં સુખાભાસ થતો નથી, સુખ તો એને પ્રત્યક્ષપણે દેખાતો નથી. એટલે એ પ્રકારનો જે ભ્રાંતિગતપણે આભાસ ઉત્પન્ન થતો, એ આભાસ ઉત્પન્ન થતો નથી. ઉલટાનું પ્રત્યક્ષપણે જેટલું અસ્થિરતાને કારણે પરિણામમાં કાર્યક્રમો ઉત્પન્ન થાય છે, એટલે આકુલતા સ્પષ્ટ અનુભવ, આકુલતાનો સ્પષ્ટ અનુભવ થાય છે. આકુલતાનું કારણ દેખાય છે એટલે આકુલતાનો પ્રત્યક્ષ અનુભવ છે, એટલે તેના પ્રત્યે એને નિષેધ આવ્યા વિના રહેતો છે. આકુલતાને કારણે એને દર્શન મોહ ઘટે છે. જગતના પદાર્થમાં કોઈ પણ પદાર્થમાં ઊંડે ઊંડે પણ સુખ બુદ્ધિ રહેવી, ત્યાં એક થોડીક વિશેષ વાત એ પણ લીધી છે કે બાહ્ય સાતાના કારણમાં પણ જો મુમુક્ષુને સાતાનું વેદન થાય છે, બાહ્ય સાતા શરીરમાં નિરોગતા આદિ કોઈ ઉપાધિના પ્રસંગો ન હોય, સામાન્ય રીતે કોઈ પૂછે કેમ છો, ભાઈ બહુ મજામાં છે, કઈ કોઈ તકલીફ નથી, કોઈ ઉપદ્રવ નથી, કોઈ આપત્તિ નથી, ત્યાં ઠીક પણ રહ્યું બાહ્ય સાતાના કારણે, તો પણ એને આત્મા જે આનંદ સ્વરૂપ છે એ વાત ચુકાઈ ગઈ છે, એટલે એને અહીંયા સાતામાં સાતા પણ વેદાય છે. એનું જે લક્ષ્ય છે, પોતાના મૂળ સ્વરૂપ ઉપરનું જો લક્ષ્ય રહે તો આવો જાણે અજાણે પ્રકાર ઉત્પન્ન ન થાય. એ પણ એક જાતનો સુખાભાસ છે. બાહ્ય સાતાના પ્રકારમાં સાતાવેદના ઉદયમાં સાતા વેદાય, એ પણ સુખાભાસનો જ પ્રકાર છે. પણ એ સુખ, તીવ્ર સુખાભાસ જે પર વિષયોમાં હોય છે ને, જે પ્રવૃત્તિ રૂપ થાય છે ત્યારે તો તીવ્ર કષાય હોય છે. તીવ્ર કષાયનો તો ખ્યાલ આવે, પણ મંદ કષાયમાં થતો આભાસ એનો ખ્યાલ ના આવે. એટલે એમણે એ વાતને ત્યાં વાત સ્પષ્ટ કરી છે. મુક્ષુને સાતાના ઉદયમાં સાતા નહીં વેદાવી જોઈએ, અને જો સાતા એને વેદાય એની જે મુક્ષતામાંથી આગળ વધવાની જે યોગ્યતા છે એ યોગ્યતા રોકાઈ જાય, યોગ્યતાને હાનિ પહોંચે. એટલે તીવ્ર મુમુક્ષતા ઉત્પન્ન થઈને જે પ્રકારમાં એ આગળ સારી વાત લક્ષ્ય જ આ લોકને અલ્પ પણ સુખેચ્છા એમણે એ યોગ્યતાને રોકવાનું કારણ લીધું છે. આ લોકને અલ્પ પણ સુખેચ્છા એ પ્રકારનું પરિણમન મુમુક્ષુ જીવને તીવ્ર મુમુક્ષુતાને ઉત્પત્તિ થયા પહેલા હોય છે. અને એમ હોવાનું કારણ તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલા એમ હોવાનું કારણ શું કે હું નિશંકપણે સત છું એવું દ્રઢ થયું નથી. તો સતમાં શું લેવું? તો અથવા કરીને એનો અર્થ કર્યો છે, અથવા પરમાનંદ રૂપ જ છું. સત એટલે હોવા પણ પરમાનંદ રૂપ જ છું, છું માં સત આવી ગયો એવો દ્રઢ નિશ્ચય નથી. તેથી મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, એટલે સંતોષ અનુભવાય છે, અને તેને લીધે બાહ્યશાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. બાહ્યશાતાના કારણો પ્રિય લાગે, અશાતાના કારણો એને અપ્રિય લાગે. તો ખરેખર તો અશાતાના કારણો ઉત્પન્ન થાય ત્યારે એને પ્રયોગ ચાલવો જોઈએ ભેદ જ્ઞાન થી, અને શાતાના કારણોમાં પણ એને જાગૃતિ આવી જોઈએ કે મારો આનંદ ક્યાં અને આ શાતા ક્યાં. તો એક આકુલતાનો પ્રકાર છે. આકુલતાના પ્રકારમાં પ્રિય લાગ્યું એ વિપર્યાસ થયો, એ વિપર્યાસ થયો. અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે ઊંડે ઊંડે પણ, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. એ જે ધ્યેયનો વિષય છે પૂર્ણતા જ પ્રાપ્ત કરવી છે એના ઉપર ઘણી પકડ હોય છે. ધ્યેય વાળા જીવને પૂર્ણતા ઉપર ઘણી પકડ આવે છે. એમ ન ગણે કે હું તો હજી મુમુક્ષુ છું, હજી તો સમ્યક દર્શન થયું નથી, એટલે મને થોડુંક તો સારું લાગે જ ને સાતા થાય ત્યારે. શું હજી તો જ્ઞાન દિશા પ્રગટી નથી, તો મુમુક્ષુની ભૂમિકામાં તો સાતાના કારણો ઉત્પન્ન થાય તો થોડું સારું તો લાગે જ ને, કે નહીં લાગે તો યોગ્યતા રોકાઈ જાય. અહીંયા સુધી લાલ બત્તી મૂકી છે. તારે પૂર્ણ થવું છે એમાં આ વાત ક્યાં રહી? મુમુક્ષુ છું ને અધૂરો છું ને જે અધૂરા છે ને અધૂરામાં આવું હોય જ ને, એ વાત ક્યાં લાવ્યું? પૂર્ણ થવું છે એ વાત ક્યાં રહી? પૂર્ણતાનો ધ્યેય છે એ ધ્યેયમાં ધ્યેયની પકડ છે, ત્યારે ધ્યેય કહેવાય છે. આમ એને બરાબર ટોટલ મારી દેવો જોઈએ આખા જગત ઉપર. તો આત્મકાર્યમાં કંઈક અગ્રેસર થવાનો અવસર આવે, નહીતર વિચાર વિચાર રહી જાય, વાતો વાતો રહી જાય, વિકલ્પ વિકલ્પ રહી જશે, કામ નહીં થાય. એ તો શું ક્યાં કાઢી નાખે સમ્યક દર્શન જ્ઞાન ની દશા ની જ્ઞાન દશા ની વાત લીધી છે. પણ તારે તો થવું છે કે
નહીં?
ભલે અહીંયા ઇન્દ્ર સરખા ભોગ નથી મનુષ્યમાં, પણ જે ઉદય છે એ ઉદયમાન પરિસ્થિતિમાં એને શું શું થવું? ઠીક પણ ઉડી જવું જોઈએ. આકુલતા પ્રત્યક્ષ આકુલતાનું કારણ છે, પ્રત્યક્ષ આકુલતાના જ નિમિત્ત છે, અને એની મહત્તા એ આત્માની મહત્તાને ખોવા માટેની વાત છે, બીજું કઈ નથી. એકત્રીસ થી
ઉપર
પાયાની જે વાતો છે ને એનું મહત્વ ઘણું છે. આખા મકાનમાં, મકાનમાં પાયાનું અને વૃક્ષમાં મૂળનું મહત્વ ઘણું છે. ભલે ખાવામાં ફળ આવે છે, પણ ફળ તો ત્યારે આવે છે કે મૂળ સાજું છે. તો મૂળનું ઠેકાણું ન હોય તો ફળ નહીં આવે. હવે અહીંથી થોડો નાસ્તિનો વિષય શરૂ થાય છે. આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, એમ અત્યાર સુધીના લગભગ વિષય લીધા છે. હવે જે મુમુક્ષુની ભૂમિકામાં અનિષ્ટ છે એને નહીં હોવું જોઈએ, અથવા જેના હોવાથી મુમુક્ષુતાને હાનિ છે, એવો કેટલો વિષય છે એ અહીંથી શરૂ થાય છે. 32મા બોલ છે. સૌથી વધુ દર્શન મોહને તીવ્ર કરનારો મહાદોષ સ્વચ્છંદ છે, તેથી તેને સારી રીતે સમજવો આવશ્યક છે. મુમુક્ષુની ભૂમિકામાં કેટલાક દોષ હોય છે, પણ સૌથી દર્શન મોહને વધારે મૂકે અથવા તીવ્ર મિથ્યાત્મને ઊભો કરનારો કોઈ દોષ હોય તો તે સ્વચ્છંદ નામનો દોષ હોવાથી એને મહાદોષ કહેવામાં આવ્યો છે. તેને સારી રીતે સમજવું, સારી રીતે એને સમજી લેવું બધા પડખેથી છણી છણીને. કેમ કે મંદ સ્વચ્છંદ ઉપજે છે ને ત્યાં ખબર નથી પડતી. મંદ સ્વચ્છંદની શરૂઆત થઈ જાય છે ત્યારે જીવને ખબર નથી હોતી, અને પછી તીવ્ર સ્વચ્છંદમાં આવે છે ત્યારે તો ઘણો અંધાપો આવી ગયો હોય છે. ત્યારે તો કાંઈ ખબર પછી રહેતી નથી. એટલે શરૂઆત જ ન થાય, સ્વચ્છંદની શરૂઆત જ ન થાય, સ્વચ્છંદ જ ન ઉપજે, એ મહત્વનો વિષય છે. એટલે સ્વચ્છંદને અંધત્વ એવું ઉપનામ પણ આપ્યું છે. કેમ કે ખરેખર હિતહિતને જોઈ નથી શકતો. સ્વચ્છંદમાં આવેલો જીવ પોતાના હિતહિતને જોઈ નથી શકતો, સમજી નથી શકતો. આત્મસિદ્ધિનો 15મી ગાથાને આધાર લીધો છે કે રોકે જીવ સ્વચ્છંદ તો
દરેકને સ્વચ્છંદ તો સ્વચ્છંદ જાય
એમ છે, પણ એમાં એવું છે કે જે આત્માર્થીની ભૂમિકામાં આવે છે એનો સ્વચ્છંદ હાનિ પામે છે.
પામે
અવશ્ય મોક્ષ ગેરંટેડ આપી છે, ગેરંટી આપી છે શ્રીમદજીએ. આ વાત ઉપર ગેરંટી આપી છે કે ક્યાંય સ્વચ્છંદ નથી થતો ને. આ એક વિષય ઉપર એમને એક બહુ સારી શિખામણ આપી છે અથવા માર્ગદર્શનની લાઈન દોરી આપી છે કે સત્પુરુષની આજ્ઞા બહાર ક્યાંય જઈશ નહીં. સત્પુરુષની આજ્ઞા બહાર ક્યાંય, એટલે એક તો એને સ્વચ્છંદ રોકવાનું બહુ સહેલું સુગમ સાધન આ મળે. બીજું કે પોતાના દોષ મુખ્ય કરવા ટાળવાને લક્ષે તો તને સ્વચ્છંદ નહીં થાય, અથવા પોતાના દોષનું અવલોકન કરવામાં નિષ્પક્ષ થવું, જરાય પક્ષપાતમાં ના આવું. બસ તો સ્વચ્છંદ રહિત થવાની પરિસ્થિતિ ઊભી થશે એ માટે. એટલે પહેલા પદમાં તો ખાતરી આપી દીધી કે રોકે જીવ સ્વચ્છંદ, તો સ્વચ્છંદ તો રોકવા માટે રોકવામાં આવે તો એનો મોક્ષ થાય જ થાય, અવશ્ય મોક્ષ થાય. પાયમાં એમ અનંત છે, અનંત જીવો પાયમાં છે, આ પ્રકારથી પાયમાં છે. વાઈફમજીને નિર્દોષ નિર્દોષ રહી દેવા જિનેન્દ્ર પરમાત્માએ આ વાત કહેલી છે, એ અહીંયા કહી છે. જ્ઞાનીઓ પણ જો કેટલા નમ્ર છે, મારા ઘરની કોઈ વાત નથી, જિનેન્દ્ર ને વાણી માંથી ચાલે એવી વાત. હું દોહરાવું છું, હું તો દોહરાવનારની જગ્યાએ છે, મારા ઘરની કોઈ વાત છે એમ નથી. આ મારી કાલની રચના છે, આ પુસ્તકની રચના મારી છે એમ. આ જિનેન્દ્ર ને વાણીમાં જે ચાલ્યું આવ્યું, મહાપુરુષો ધર્માત્માઓ જે કહેતા ગયા, એ વાત મારા લક્ષ ઉપર કઈ આવી એટલે દોહરાવું છું. બસ મારા ઘરની કોઈ વાત નથી. એ તો બધે એમ જ નાખ્યું છે, કુદરતી આવે છે, વસ્તુ કુદરતી આવે છે. કેમ કે એને ખ્યાલ છે કે પેલા પોતાને કઈ ખબર નહોતી આ વિશે, ખબર ક્યાંથી પડી? તો ગુરુદેવની કૃપાથી એમાંથી ખબર પડી છે, એમને સાંભળ્યા પછી બધી સમજણ આવી છે, માટે આ બધી કૃપા એમની છે, એમણે જ બધું કહ્યું છે. અંતરથી ઉગ્યું હોય તો એમ કે એમણે કહ્યું છે, કેમ કે અંતરથી ઉગવાની પરિસ્થિતિ ક્યારે ઉભી થઈ કે એ મળ્યા ને એમને સાંભળ્યા ત્યારે, નહીં તો એ પરિસ્થિતિમાં પોતે હતા નહીં. છેલ્લી વખતે સોનગઢ છોડ્યું ત્યારે થોડો બાર સમાજમાં ત્યાં સોનગઢના વાતાવરણમાં ફંફેરો થઈ ગયો હતો વાતનો, કે આ એક કલકત્તાથી આવેલા મારવાડી ભાઈ છે નિહાલ ચંદગીરી, બધા એને સાંભળવા જાય છે. ગુરુદેવનું પ્રવચન છૂટ્યા પછી 40-50-60 ભાઈઓ બહેનોનું ટોળું એકઠું થઈ જતું હતું. છેલ્લે વખતે આવ્યા હતા, છેલ્લા 2 વર્ષથી શરૂઆત થઈ હતી, એમાં છેલ્લે વર્ષે જરા વાત બહાર વધારે પડી. અને એક જિજ્ઞાસાથી તો કોઈ તો કોઈ સમજીને કે કોઈ વગર સમજીને કે કોઈ જિજ્ઞાસાથી પણ કોઈ કુતૂહલથી કોઈ બીજી ગમે નજરથી પણ 50-60 ત્યાં તો 50-60 જણા એક જગ્યાએ ભેગા થાય એટલે કોઈ વાત અચ્છા નહીં રહેવાનો તો પ્રશ્ન છે. એક 2 દિવસ જવાના બાકી હતા, સવારની ચર્ચા પૂરી થઈને લગભગ જમવાનો ટાઈમ થાય એટલે બધા નીકળાઈ જાય. 11:30 થયા હતા ને એકલા બેઠા હતા ત્યાં. બ્રહ્મચારી ચંદુભાઈ આવ્યા, પૂછું કેસા હૈ તબિયત આપકા, સ્વાસ્થ્ય કેસા હૈ? ઠીક હૈ. પહેલા એક વ્યવહારિક વાતચીત શરૂ કરી, પછી આશ્ચર્યને પૂછ્યું. હું બેઠો હતો બાજુ, ચર્ચા કેસી ચલતી હૈ? ચર્ચા ઇધર કેસી ચલતી હૈ? કેમ કે ખ્યાલ આવે કે અહીંયા તો માણસ ઘણું ભેગું થાય છે. એમણે એમ જવાબ દીધો, કુદરતી જુઓ કે યે સબ બાતો ગુરુદેવ સે મિલી હૈ, ઇસકે પહેલે તો ઇસ વિષય કે મેં એબીસી ભી નહીં જાણતા થા. શું કીધું એમણે?
એબીસી ભી નહીં જાણતા
થા. આ વાતને ચોક્કો બારખડાની મને કઈ ખબર નહોતી, નહીં તો શાસ્ત્રો ઘણા વાંચ્યા હતા, ધ્યાન કરતા હતા, 2-2, 4-4, 6-6 કલાક પૂજા કરતા હતા, પંડિત રાખીને શાસ્ત્ર ભણતા હતા, બધું કરી શક્યા હતા. મને એબીસીડી ની ખબર નહોતી કે મૂળ દિગંબર પાછા બધા દિગંબરના શાસ્ત્રો વાંચ્યા. મને ગુરુદેવ મળ્યા પહેલા આ વાતની એબીસીડી ની ખબર નહોતી કે એ વાત લક્ષ્મમાંથી જાતી નથી. તો જ્યારે જ્યારે કોઈ એવી તત્વની વાત લખે છે ત્યારે પત્રમાં જે ગુરુદેવના નામે ચડાવે છે એ કુદરતી જ આવે છે. મેં ખબર નહોતી કે આ પુસ્તકમાં આ પત્રનું પુસ્તક છપાશે, તો કંઈ પત્રનું ખબર હતી નહીં, એ કુદરતી વસ્તુ છે. અનંત તીર્થંકર પણ અધિક છે, મહાન શું વધારે છે, કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ આપ્યું છે. તીર્થંકર ની બરાબર છે એમ નહીં, અનેક તીર્થંકર કે અનંત તીર્થંકર ની બરાબર છે એમ નહી, અનંત તીર્થંકર થી વધારે છે એવું સ્ટેટમેન્ટ આપ્યું. એટલી ભક્તિ જેને અતુલ ભક્તિ પડી હોય એને બીજી ભૂલ થવાનો પ્રશ્ન રહેતો નથી, એને ભૂલ થાય જ નહીં. શું એને આજ્ઞા રહેવાનું કારણ છે, એને એમ દેખાય છે કે આ તારનાર પુરુષ છે. જેમ પરમેશ્વર તારનાર છે એને પરમેશ્વર ના સ્થાને દેખાય છે, એટલે તો સત્પુરુષ માં જ પરમેશ્વર બુદ્ધિ લીધી 254 માં એ વાત લીધી છે, એનું કારણ એ છે. એ સીધું આ પિક્ચર જ આવે છે, એને એમ લાગે છે કે આ કોઈ પરમેશ્વરે મારા માટે અવતાર લીધો છે, સીધું એને ચિત્ર જ એમ દેખાય છે. એટલે પછી એને સ્વચ્છંદ થવાનો કોઈ અવસર રહેતો નથી. સત્સંગ શબ્દ ની ચર્ચા એમને તો શું છે કે વ્યક્તિગત રીતે મુમુક્ષુઓનો સંપર્ક રહ્યો અને સ્થૂળ સૂક્ષ્મ એવા સ્વચ્છંદના પ્રકારો પોતાને ખ્યાલમાં આવી ગયા, એટલે એ વાતની ચર્ચા એમણે પોતાના પત્રોમાં અનેક વખત કરી. પણ ગુરુદેવે પણ પ્રહાર તો કરેલા છે, આપણે જેમ નવમો બોલ ચાલી ગયો એ સ્વચ્છંદનો જ બોલ છે, નવમો બોલ ચાલી ગયો. કેટલી ભક્તિ હોવી જોઈએ કે ચામડા ઉતરે ઉતારીને જોડા શિવડાવે તો પણ ઉપકાર ના મળે, અને જો સ્વચ્છંદ કરે તો આનંદ સંસારી છે. સત્પુરુષ પ્રત્યે વિદ્યમાન સત્પુરુષ પ્રત્યે સ્વચ્છંદ કરે તો આનંદ સંસારી છે, અથવા ઉપકારી સત્પુરુષ પ્રત્યે. મહાવિવેક છે એવો સ્વચ્છંદ નો સદભાવ દર્શાવતા જે ચિહ્નો છે એ કુરડીના ચિહ્નો, અને સ્વચ્છંદ નો અભાવ દર્શાવતા શૂન્યનું ચિહ્ન લીધું છે. કેટલાક ભાવો સંબંધી વિવરણ એટલે વિસ્તાર નીચે પ્રમાણે છે. ચોથા ગુણ સ્થાને સ્વચ્છંદ, ચોથા ગુણ સ્થાને સ્વચ્છંદ ગયો. પણ ત્યાં તો સ્પષ્ટ તત્કાળ નિષેધ આવે છે, તે જ સમયે નિષેધ આવે છે, એટલે સ્વચ્છંદ નથી. સ્વચ્છંદ તો ક્યારે આવે કે દોષ ને ની રક્ષા કરે તો સ્વચ્છંદ ગણાય, દોષ ને પોષે, દોષની રક્ષા કરે, દોષને અનુમોદે, દોષમાં ઠીકપણું માને, એવું કઈ થાય નિષેધ આવે તો એનો સ્વચ્છંદ ન કહેવાય. નિયમ થી એને મોક્ષ થશે જ, થવાનો જ. તમારા ઘરમાંથી તમને ખજાનો મળી ગયો, તમે ખુદ ફળિયો અને તમને ખજાનો હાથ લાગી ગયો, બરાબર? તમે માટી પછી ઉપર કરી દીધી, માટી જેવી માટી, કેમ કે ઝૂંપડું છે, જોઈ જાય તો જોખમ છે, ચરુના ચરુ હોનાના ભરેલા છે રત્નોના, ઝૂંપડામાં બહાર રાખો તો જોખમ છે, નક્કી કર્યું કે છે કે છે, માટે નાખી દીધી. રાત્રે જોયું, દિવસે નહીં, વળી કોઈ પાછો બીજો જોઈ જાય. હવે મકાન મોટું કરવું પડે, એને હાચવવા માટેની તિજોરીઓ લાવવી પડે, કબાટો કરવા પડે, તાળાઓ લાવવા પડે, એના રક્ષકો ચોકીદારો મૂકવા પડે, એમ કે બહુ મોટી સંપત્તિ છે. તો એ બધું કરતા વાર લાગે, વાર તો લાગે ને આટલી, એ ગણવાનો વિષય નથી. એને સંપત્તિ એના કબજામાં પૂરેપૂરી આવી ગઈ છે, એ બહુ મોટી વાત છે. એમ આખું પરમ તત્વ જેના શ્રદ્ધાના કબજામાં પડ્યું છે, એને એનો ઉપભોગ પૂર્ણપણે થવો, એનું નામ ચારિત્ર છે, મુક્ત દશા છે. એમાં સમય લાગે, કપડાં ફાટલા હોય, કાપડ જેવા જાય, દરજીને ત્યાં દરજી સીવીને આપે, પછી ઘરે આવે, પછી પહેરે ને, એકલા કંઈ કાપડના ટાંકા મીટાડવા માંડે એવું કંઈ બને નહીં, તો એમાં સમય તો લાગવાનો છે. એ સમય કેમ લાગ્યો એ પ્રશ્ન ગણવાનો વિષય નથી, એ ગણતરીનો વિષય નથી. ચીજ હાથમાં આવી ગઈ છે, એ ચીજ એનો પૂરો ઉપયોગ થઈ જવાનો છે, એ વાત પણ નક્કી છે. પછી જે સમય વચ્ચેનો જશે એ વિચારવાનો વિષય નથી. શાસ્ત્ર સંગત કે વિસંગત, જ્ઞાનના ક્ષોભ સંબંધમાં હું સમજું છું તેવો ભાવ રહ્યા કરવો. કેટલાકને તો શાસ્ત્રથી વિસંગત ક્ષોભ ઉત્પન્ન થાય તો પણ એવો અહંભાવ થઈ જાય છે કે મને જ્ઞાન છે, હું જાણું છું, મને ખબર પડે છે, ઘણા શાસ્ત્રો મેં વાંચ્યા છે, આટલા વર્ષથી મારો શાસ્ત્રોનો અભ્યાસ છે. કેટલા વર્ષ? જિંદગીના વર્ષ ગણાવે. આટલા વર્ષથી મારો શાસ્ત્રોનો અભ્યાસ છે, હજી તો શાસ્ત્ર સંગતતા એનો હોય, કેટલીક બાબતમાં તો અર્થનો અનર્થ થઈ જતો હોય, અને કોઈને શાસ્ત્ર સંગત પણ ક્ષોભસમ હોય, તો શાસ્ત્ર કહેવા માંગે એવી જ વાત એને સમજાતી હોય, વિરુદ્ધ ન સમજાતી હોય, અન્યથા ન સમજાતી હોય. પણ હું સમજું છું તેવો ભાવ રહ્યા કરવો, અને તેથી જિજ્ઞાસાનો અભાવ રહેવો. એવું મને ખબર પડે છે, હું સમજું છું, બરાબર મને ખ્યાલ છે, તેથી એની જિજ્ઞાસા બંધ થઈ જાય છે. આ એક શોષણની અંદર અયથાર્થતા ઊભી થાય છે, અથવા સૂક્ષ્મ પણ સ્વચ્છંદ થાય છે, ત્યારે જિજ્ઞાસા બંધ થઈ જાય છે. કે બરાબર છે, આત્મા છે, એ અનંત જ્ઞાનાદિ અનંત ગુણોનો પિંડ છે, અને એને અંતર્મુખ થવાથી ધર્મ પ્રગટે છે, એમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી એનો આશ્રય કરવાથી ધર્મ પ્રગટે છે. શ્રદ્ધા જ્ઞાનને આચરણથી એનો આશ્રય કરે, પુરુષાર્થ કરે, એનો આશ્રય કરે તો એનાથી ધર્મ પ્રગટે છે, બરાબર હું સમજું છું. હવે એ કેમ થાય એની જિજ્ઞાસા કઈ? સમજો ખરો, પણ જિજ્ઞાસા બંધ થઈ એનું શું કારણ? તો એ સમજણ ભલે ઠીક છે, શાસ્ત્રથી વિસંગત નથી, શાસ્ત્ર સંગત વાત છે, પણ જિજ્ઞાસા બંધ થઈ આ ક્યાંથી વાત ઊભી થઈ? જ્યાં સુધી એ પરિસ્થિતિ ઉત્પન્ન ન થઈ ત્યાં સુધી એની જિજ્ઞાસા કેમ બંધ થઈ ગઈ? તો એ કંઈક અંદર દોષ છે, સમજણની અંદર સાથે સાથે કંઈક એવો દોષ છે કે જેને લઈને એની જિજ્ઞાસા બંધ થઈ ગઈ, ખલાસ થઈ ગઈ. એટલે એને પ્રતિપક્ષનો વિષય છે કે જ્ઞાનનો ક્ષોભસમ વિશેષ શાસ્ત્ર અનુકૂળ હોવા છતાં પણ પ્રતિકૂળતાનો તો સવાલ જ નથી, વિસંગત તો હોય જ નહીં, સુસંગત હોય તો પણ અપૂર્વ દશા એટલે કે નિરાવરણ પણ પ્રગટ નથી, તેનું જિજ્ઞાસા સહિત સભાન પણ રહેવું, એનો ખ્યાલ રહેવો એમ નહીં પણ એની જિજ્ઞાસા પણ રહેવી કે આ પ્રગટ કેવી રીતે કરવું એ રીત સમજવી એ મારે બાકી છે. એટલું સાથે સાથે આવવું જોઈએ. આત્મા અનંત ગુણ નો પિંડ છે એ બરાબર છે, એમ સમજાણું એ ઠીક વાત છે, પણ એવું પ્રગટે નહીં ત્યાં સુધી સમજાણું એ વાતનો ઉપયોગ શું? સમજાણું તો એ કઈ એનો ઉપયોગ અર્થે સમજાણું કે એનો કઈ ઉપયોગ ન થાય એવો તને સમજાણું? શું સમજાણું? સમજનો કોઈ ઉપયોગ છે એટલે સમજ કોઈ સાર્થક છે કે સમજ નિરર્થક ચીજ છે? બસ આટલી કાળજી જેને ઉત્પન્ન થાય સમજણની સાથે સાથે પોતાના સમજણની કાળજી રહે કે મેં હું સમજ્યો તો ખરો પણ એનો ઉપયોગ શું અથવા કેવી રીતે એનો ઉપયોગ, એવી જો કાળજી અંદરમાં સાવધાની ન આવે દરકાર ન આવે તો સમજાનો સંતોષ પકડીને એને જિજ્ઞાસા બંધ થયા વગેરે રહેશે. મને સમજાય છે બરાબર છે તો મને સમજાઈ ગયું. એટલે એની જે જરૂરિયાત છે એને પાસે નથી ત્યાં, કે આ સમજીને મારી જરૂરિયાત તો એ હતી કે મને એનો અનુભવ થવો જોઈતો હતો, એ જરૂરિયાત એને ન પાસે અથવા એ જરૂરિયાત એને નથી દેખાતી જ તે, એટલે એના પ્રત્યે એની દરકાર નથી ઊભી થતી. દરકાર ક્યાં આવે છે? જ્યાં જરૂરિયાત હોય ત્યાં. જરૂરત પહેલી વાત છે. જરૂરત દેખાય તો પ્રયત્ન થયા વિના રહે નહીં અને જરૂરત ન દેખાય તો પ્રયત્ન ઉપડે નહીં એ દિશામાં. બીજી દિશામાં તો પછી જરૂરત એને લાગી જ છે બધે, જ્યાં સંયોગોની જરૂરત છે તો જરૂરત એને દેખાય છે ને ત્યાં તો એનો પુરુષાર્થ ઉપડે છે, વર્તા જ કરે છે, ચાલુ જ છે. પછી કુતુહલ જાણવાનું રે કે આ જાણું, હજી થી વધારે જાણું, હજી બીજું કઈક મળે તો જાણું, હજી થી કઈક નવીન જાણું, એથી કઈક આમ જાણું, આમ
જાણું,
બધું
અયથાર્થતા.
એ એક સ્વચ્છંદ નો પ્રકાર છે, એ સ્વચ્છંદ ના પ્રકાર માં જાય છે. એમ એટલે પહેલો બોલ જે છે એ શાસ્ત્રનો સ્વાધ્યાય કરનાર માટે જે સ્વચ્છંદ ઉપજી જાય છે એના માટે વાત છે. બીજું કે સત્પુરુષના વચનમાં શંકા તેમજ ભૂલ દેખવાની વૃત્તિ રહેવી કે થવી, શું થાય છે કે સ્વાનુભવી પુરુષ છે, સત્પુરુષ છે, સતનો પરમ સતનો જેને અનુભવ કર્યો છે એની આખરમાં તો સૂક્ષ્મ જ્ઞાન છે ને, એટલે ક્યાંક એની ભૂલ થતી હોય, શું ક્યાંક એની પણ ભૂલ થતી હોય. મલાડમાં મળ્યા તા પેલા એક દિવસ આવ્યા હતા મળવા, વિદ્વાન છે ને તમારો મારા ઉપર ઉપકાર છે, ત્યાં આવ્યો હતો, અપમાન થયું સમાજ બોલાવ્યો હતો ને, પછી તમારે ત્યાં જમવા આવ્યો હતો, પછી સોનગઢ રહેવાની તમે વ્યવસ્થા મને કરી દીધી હતી, હું મારા ઘરે એક દિવસ જમવા આવો પહેલા ગયો હતો ત્યારે મેં ટાળ્યું હતું, આ વખતે કે તમે આગળ બી ટાળ્યું હતું, હવે આ વખતે તો આવો, પણ આ વખતે હવે ક્યાંય જતો જ નથી, ક્યાંય જમવા કોઈ મૂકશું ને ક્યાંય જતો જ નથી, એમ કરીને બંધ રાખ્યો હતો. તો એ વાત વાતમાં બોલ્યા કે અમે તો આગમને માનનારા કે પ્રખર વિદ્વાનો શું ધવલ માધવલ જય ધવલ નું એનું અધ્યયન બહુ છે, કરુણા કરુણાનું યોગ નું ઘણું અધ્યયન છે, થોડી ચર્ચા કાઢી હતી, તીર્થંકર પ્રકૃતિ શેનાથી બંધાય છે, તીર્થંકર પ્રકૃતિના બંધનું કારણ શું છે, કર્ણાનયોગના દૃષ્ટિકોણથી. અધ્યાત્મમાં તો એ વિષય આવી જાય છે, પણ એ કર્ણાનયોગના દૃષ્ટિકોણથી ચર્ચા કરવા, એમાં વાત વાતમાં ભૂલી ગયા. મેં તો આગમને માની, આગમને બહારની કોઈ વાત માની નહીં, પણ અત્યારે આગમ પૂરા રહ્યા નથી. અને આગમ કોણ છે? સત્પુરુષના શ્રીમુખેથી નીકળેલી વાણી આગમ છે. કે શ્રીમદ રાજચંદ્ર મિથ્યા દ્રષ્ટિ હતા એ તમને નહીં બેસે. મેં કીધું બિલકુલ ન બેસે હો, એ જ વખતે મેં તરત એ જ સેકન્ડે કીધું મને કે શ્રીમદ રાજચંદ્ર મિથ્યા દ્રષ્ટિ હતા. કેમ? કે એના અભિપ્રાય વિરુદ્ધ વાત કરી હતી કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર. જીનેન્દ્રની વાણી તો આગમ છે, આગમના ઉપકારને એને પાછા મૂકી દીધો અને પ્રત્યક્ષ સદગુરુને એને પહેલા રાખ્યા. કે આ મિથ્યા દ્રષ્ટિની વાત છે. મેં કીધું અમને નહીં બેસે કીધું, અને વધારે ચર્ચા કરવાનો કીધું બહુ સમય નથી. કેમ કે લગભગ 11:30 ના ગાળામાં આવ્યા હતા તો 12:30 સુધી બેઠા, જમવાનો સમય થઈ ગયો હતો. થોડો આરામનો સમય ને એવી રીતે ન ગોઠવીએ તો બીજા બી લોકો પાછા આવી ચડે એટલે કાંઈ ટાઈમ રહે ને. મેં કહ્યું હવે જમવાનો સમય થઈ ગયો છે, આરો મારી સાથે જમવા બેસી જાઓ. તો કે ના, તમે આવતા નથી ને મને ક્યાં બેસાડવાની વાત કરે એમ. તો પછી એ નીકળી ગયા, પણ એ વાત વાતમાં ભૂલી ગયા. હજી હું સમજુ છું ક્યાંથી આવે. ધવળનો ઘણો અભ્યાસ આપણા ચીમનભાઈની ભાઈ ધવળ સમજવા બે છે. ચીમનભાઈ તો બુદ્ધિશાળી માણસ છે, અને ચીમનભાઈનું વાંચન એ ઘણું છે, પણ ધવળ એની પાસે સમજવા બેસે. હું સમજુ છું તો આવા વગર રહીએ નહીં. શ્રીમદ રાજચંદ્ર કે મિથ્યા દ્રષ્ટિ તમને નહીં બેસે. પાછું એમ કે તરત જ એને કીધું તમને નહીં બેસે, કેમ કે મારા વાંચનમાં આધાર ઘણી વાર આવે ને. એટલે કે તમને નહીં બેસે એમ કીધું, બિલકુલ ન બેસે એમ કીધું. પછી કે હું તો ગુરુદેવને મળ્યો હતો, મારી ઘણી વાત ગુરુદેવે માન્ય રાખી હતી, પણ ઘણી માન્ય રાખી હતી એટલે બધી તો માન્ય રાખી નથી એ વાત તો નથી થઈ ગઈ. પણ એ વસ્તુ એને એમ માનતા કે હું તો નાનીએ મારું માન્ય રાખ્યું તો હું તો એથી આગળ જ ગણાવ ને. જરા તીખી પ્રકૃતિના માણસ છે, ઉગ્ર પ્રકૃતિના માણસ છે, એવું થાય છે. પછી હું તો એવી રીતે થતા વાર ન લાગે. સત્પુરુષના વચનમાં શંકા સ્વચ્છતા અહીંથી ઉપજે. શાસ્ત્ર વાંચ્યા પછી એના ભૂલ દેખવાની વૃત્તિ રહેવી, ભૂલ થવી અથવા એ વૃત્તિ થઈ જવી, ક્યાંક એમની ભૂલ થતી હોય એ તો સદમસ્ત છે ને. વ્યવહારના વિષયમાં ભૂલ થાય, નિશ્ચયના વિષયમાં ભૂલ ન થાય એ એમ કાઢે પાછળ. વ્યવહારના વિષયમાં વિચારીને એમ કે ના આમ હોય પછી હું એને ભૂલ ન ગણાય. કોઈ આગમનો વિષય વ્યવહારનો ખ્યાલ બાદ ખ્યાલમાં આવે તો તરત એને ન્યાયથી નક્કી થઈ જાય કે આમ જ હોય ને આમ ન હોય, બીજી રીતે હોય નહીં, તરત ખ્યાલમાં પછી એની ભૂલ ગણવી એ ગડબડ છે.
ત્યાં
બરાબર.